તારીખ 25/2/1998 શ્રી સમયસર ગાથા 13 તથા કળશ 9 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 297
આ પ્રમાણમય નિક્ષેપોનું વિસ્તારથી વ્યાખ્યાન તે વિષયના ગ્રંથો નથી જાણ સમય સાર્થા અધ્યાત્મ ગ્રંથ છે મુખ્યપણે દ્રવ્યાનું યુગનો વિષય છે અને મુખ્યપણે અધ્યાત્મનો વિષય છે એટલે દ્રવ્યાનું યુગના ગ્રંથમાંથી પ્રમાણમય નિક્ષેપોનો વિસ્તારથી સ્વરૂપ સમજવું હોય તો ત્યાંથી સમજવું તેમનાથી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે અને વસ્તુનું બંધારણ વસ્તુનું સ્વરૂપ કેવું છે દ્રવ્ય પર્યાય સ્વરૂપ એ બરાબર સમજાય છે એનાથી સાબિત થાય છે તેઓ સાધક અવસ્થામાં તો સત્યાર્થ જ છે કારણ કે તે જ્ઞાનના જ વિશેષો છે પ્રમાણ નય બધા જ્ઞાનના પર્યાયો છે પ્રમાણ નય નિક્ષેપ ત્રણેય જ્ઞાનના પર્યાયો છે અને સાધકને હોય છે તેમના વિના વસ્તુને ગમે તેમ સાધવામાં આવે તો વિપર્યાસ થઈ જાય છે એ વસ્તુનું થોડું પ્રમાણ નય નિક્ષેપથી જેમ છે એમ જાણવું જોઈએ નહીંતર અન્યથા કલ્પના થાય અને વિપર્યાસ થાય જેમ અન્ય મતો એ કરી છે તેમ કોઈ દ્વિતીય એકાંતે માને છે કોઈ ક્ષણિક એકાંતે માને છે એવી રીતે અવસ્થા અનુસાર એટલે ભૂમિકા અનુસાર અવસ્થા એટલે ભૂમિકા અનુસાર વ્યવહારના અભાવની ત્રણ વૃત્તિ છે વ્યવહાર છે એનો અભાવ થઈને નિશ્ચય પ્રગટ થાય છે વ્યવહારના પરિણામો અભાવ થઈને નિશ્ચયના પરિણામ પ્રગટ થાય છે ભૂમિકા અનુસાર એના ત્રણ ભેદ છે પહેલી અવસ્થામાં પ્રમાણાદિથી યથાર્થ વસ્તુને જાણી જ્ઞાન સંતાનની સિદ્ધિ કરવી પહેલી અવસ્થામાં એટલે મોક્ષની અવસ્થામાં પ્રમાણને નિક્ષેપથી યથાર્થ વસ્તુને જાણવી અને પોતાના સ્વરૂપ જ્ઞાનનું સંધાન જ્ઞાન અને સંધાન કરવું આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી અને સંધાન સમય દર્શન પ્રાપ્ત કરવું જ્ઞાન સંધાન થયા સંધાન સિદ્ધ થયા પછી સિદ્ધ એટલે પ્રાપ્ત થયા પછી સંધાન માટે તો પ્રમાણાદિની કાંઈ જરૂર નથી પછી તો જે શ્રદ્ધા થઈ ગઈ તે થઈ ગઈ પછી કોઈ એને પ્રમાણ થઈ જાણવાની જરૂર રહેતી નથી પણ હવે એ બીજી અવસ્થામાં પ્રમાણાદિના આલંબન દ્વારા વિશેષ જ્ઞાન થાય છે અને રાગદ્વેષ મોહકર્મના સર્વથા અભાવરૂપ યથાર્થ ચારિત્ર પ્રગટે છે અને તેથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે સાધક અવસ્થામાં તો જ્ઞાન પ્રમાણ છે અને એ પ્રમાણ જ્ઞાન ની પ્રવૃત્તિ વડે આલમ બને છે, પ્રવૃત્તિ વડે પ્રમાણ જ્ઞાન પરિણમે છે, સમ્યક જ્ઞાન પ્રમાણ. એટલે જ્ઞાન પણ બળવાન થાય છે, વિશેષ થાય છે, અને રાગ દ્વેષ અને ચારિત્ર મોહના કર્મનો અભાવ થઈને, અભાવ થતો 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 સંપૂર્ણ અભાવ થઈને યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે બારમા ગુણ સ્થાને. પછી તેથી કેવળ જ્ઞાનની તેરમા ગુણ સ્થાને પ્રાપ્તિ થાય છે. કેવળ જ્ઞાન થયા પછી પ્રમાણ આદિનું આલંબન રહેતું નથી, તો સાધક અવસ્થાનો વિષય હતો. કેવળ જ્ઞાન થયા પછી તો કાંઈ સાધવાનું બાકી નથી, કોઈ સાધન નું કારણ સાધન અપનાવવાનું રહેતું નથી. ત્યાર પછી ત્રીજી સાક્ષાત સિદ્ધ અવસ્થા છે, ત્યાર પછી સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે. કેવળ જ્ઞાન થયા પછી ત્યાં પણ કઈ અવલંબન, કઈ સાધન નું અવલંબન નથી. એ રીતે સિદ્ધ અવસ્થામાં પ્રમાણ નિક્ષેપનો અભાવ જ છે. સિદ્ધ ભગવાનને કોઈ પ્રમાણની નિક્ષેપના ભંગભેદ પડતા નથી, કેમ કે સિદ્ધ અવસ્થામાં સર્વથા નિર્વિકલ્પ ઉપયોગ રહે છે. અરિયંત અવસ્થામાં પણ સર્વથા નિર્વિકલ્પ ઉપયોગ રહે છે. જો નિર્વિકલ્પ ઉપયોગ રહે ત્યારે પ્રમાણની નિક્ષેપના ભેદ પડતા નથી, તો નીચે પણ જ્યારે નિર્વિકલ્પ ઉપયોગ રહે ત્યારે એ ભેદ પડતા નથી. નિર્વિકલ્પ ઉપયોગમાં પ્રમાણને નિક્ષેપનો વિકલ્પ ઉઠતો નથી, એ વાત અત્યારે દેવને અહીંયા પ્રતિપાદન કરવી છે. એટલા માટે એમણે આ વાત લીધી છે. એના ઉપર એમને નવમો શ્લોક લખ્યો છે. નવમો કલશ છે એ નિર્વિકલ્પ અવસ્થા ઉપરનો છે. ઉદયથી ન નયશ્રી અસ્તમેથી પ્રમાણમ પછી તપી વિદ્મો યાતિની ક્ષેપ ચક્ર અપરમ અભિજગ્મો ધામની સર્વ સર્વમ કશેષને અનુભવ ઉપયાતે ભાતી ન દ્વૈતમ. શ્લોકાર્થ આચાર્ય સુગંધનો અનુભવ કરીને કહે છે. કેવી રીતે કહે છે? પુસ્તક વાંચીને કહેતા નથી કે અમારે ગુરુએ આમ કહ્યું છે ને અમે એ સાંભળ્યું છે માટે એ પ્રમાણે કહીએ છીએ એમ પણ નથી, પોતાના અનુભવથી કહીએ છીએ. આચાર્ય હો, મુનિ હો, જ્ઞાની હો, બહુભાગ વાત પોતાના અનુભવથી કરે છે. અનુભવની પ્રધાનતા છે આ માર્ગમાં, અનુભવની પ્રધાનતા છે. તેથી મુમુક્ષુએ પણ અનુભવની પ્રધાનતા રાખવી અને સત્સંગ પણ અનુભવ પ્રધાનતા એ કરવો. આમ વિચાર આવ્યો, આટલી વાત નથી ને કે આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરીને કહે છે. શુદ્ધનયની વાત કરશે આ શ્લોકમાં કે અમને નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થાય છે, એ શુદ્ધ નયથી પ્રગટ થાય છે, એ જ અમારો શુદ્ધ નય છે. કેમ કે શુદ્ધ સ્વરૂપનું ત્યાં અવલંબન આવે છે અને અનુભવ થાય છે, તો એમાં શું શું બને છે એ આ કળશનો વિષય છે. પણ એ વાત પોતાના અનુભવથી કરે છે, કે પોતે પણ નિર્વિકલ્પ દશામાં એવો જ અનુભવ કરે છે એ વાત કરે છે. એમ આ આચાર્ય મહારાજ છે, બીજા કોઈ મુનિ શાસ્ત્ર લખે, કોઈ જ્ઞાની ઉપદેશ આપે, તો એ પણ પોતાના અનુભવની જ વાતો કરે છે. બહુભાગ કેટલો અનુભવ ચાલ્યો છે એમ મુમુક્ષુએ પણ સત્સંગમાં પોતાના અનુભવની જ વાત લેવી, કહેનારે પણ અને સાંભળનારે પણ. અનુભવની મુખ્યતા હશે તો અનુભવની લાઈને ચડી જશો, નહીતર પછી તર્ક વિતર્ક ઊભા થશે. અનુભવની લાઈન એટલે પ્રેક્ટિકલ લાઈન આપણે કહીએ છીએ, અને નહીતર પછી શાસ્ત્રમાં જે વાંચ્યું હશે અથવા કંઈ સાંભળ્યું હશે વ્યાખ્યાનો સાંભળ્યા હશે એમાંથી તર્ક વિતર્ક ઉઠશે. એ લાઈને ન ચડવો, એ લાઈને આ સ્વાધ્યાય પદ્ધતિ કેમ હોવી જોઈએ એનો વિચાર છે.
સમયસર ગ્રંથ ના આચાર્ય વ્યવસ્થિત ક્રમ નથી સમજાયો એ, અને સત્પુરુષ નો ઉલ્લેખ કોઈ જગ્યાએ ખાસ નથી કર્યો. તો અત્યારના મુમુક્ષુ હોય તો એની પર ચાલવાથી તકલીફ તો પડે છે.
અને અત્યારે મુમુક્ષુ જે સમયસર ઉપર ચાલ્યા એનું રિઝલ્ટ ઓપન છે, એ તો છૂટી વાત તો છે. અનેક વાર સમયસર વાંચીને સાંભળીને શું પ્રાપ્ત કર્યું એ આપણને ખબર છે.
નાની પુરુષ મળે નહી ત્યાં સુધી તો એ કોનો આધાર?
નાની પુરુષ બુદ્ધિ વાત કરે છે, નાની પુરુષ સમયસર ની વાત કરે છે, નિયમસર ની વાત કરે છે, અને શ્રીમદ રાજચંદ્રજી કે છે એ વાત કરે છે, ગુરુદેવ બુદ્ધિ વાત કરે છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર પણ વ્યાખ્યાન આપ્યા છે ને એનું પુસ્તક મળે છે. અને કોઈ વ્યાખ્યાનમાં કૃપાળુદેવના વચનોનો આધાર ન લીધો એવું એક વ્યાખ્યાન મને કાઢી ગયો. આજે 9000 વ્યાખ્યાનો ની કેસેટ આપણે ત્યાં તૈયાર છે, આપણા સંઘ ટ્રસ્ટની અંદર ટેપ રેકોર્ડિંગ વિભાગમાં 9000 આશરે કેટલી કહેવાય છે, આશરે 9000 કલાક નહીં 9000 વ્યાખ્યાનો કહેશે તો પડી છે. મેં એક વ્યાખ્યાન સમય એવું કાઢી દીધો કે જેમાં કૃપાળુદેવનો વચન એમના કોઈ મારો તો એક બે ત્રણ વખત પણ જુદા જુદા વચનોનો એમણે આધાર લીધો છે. બિલકુલ ન આવ્યું એવું મને યાદ નથી. મેં સેંકડો વ્યાખ્યાન એમને સાંભળ્યા છે 23-24 વર્ષ સુધી. એટલે કહેવામાં એમને કાંઈ બાકી નથી રાખ્યું. આપણું ધ્યાન આપણા પ્રયોજન ઉપર ગયું નથી કે મારું પ્રયોજન ક્યાં, આ વાત ઉપર મારું પ્રયોજન છે એમ આપણું ધ્યાન નથી. પછી સ્વચ્છંદ આપણે ગમે તે ગ્રંથ વાંચી લઈએ એનો શું અર્થ છે? વ્યવહારમાં કેમ મતલબની વાત પકડીએ છીએ? વ્યવહારમાં ઘરાક આવે ત્યારે કે આપણે ઉઘરાણી જઈએ ત્યારે ઓલો માણસ સિસ્ટમ બિસ્ટમ ગમે તેમ સમજાવે, પૈસા ન આપવા હોય ત્યારે ગમે એમ સમજાવે તો આપણે માની લઈશું કે માલ વેચવા આવે તો આપણે સમજી લઈશું કે માલ વેચવો છે એટલે આમ વાત કરે છે. તો આપણે ત્યાં તો મતલબ બરાબર પકડે છે સાનાનો. અરે આપણે આપણો મતલબ એટલે પ્રયોજન નથી પકડતા એનો જ વાંધો છે. અમુક શૂનો દોષ નથી એમની, પૂરેપૂરો દોષ છે. જ્ઞાનીનો ગુરુનો કોઈ દોષ નથી એમ જ લેવાય. અમે તો બધી વાત કરી છે અને કદાચ ન કરી હોય તો એટલે તમે ક્યાં બહાર ગામ ગયા હતા? તમારે પૂછવું તું મારા લાયક વાત કરો ને મને કઈ એમ કહે તારી લાયકાત કેવી છે મને ક્યાં તારો પરિચય છે? તું તારી વાત કર પેલા કે મને આવા પરિણામ થાય છે, મને આવા આવા ભાવ આવે છે, મારા સંસારી ભાવ આવા છે, મારા ધર્મના ભાવ આવા છે, એ વાત કરે. નાની એમ કે ભાઈ આમ કરતો એમ કરતો આ વાંચું આમ કરતો આ પ્રેક્ટિસ કરતો આ પ્રયોગ કરતો બધું કે. પણ આપણે એટલા ગરજવાન થઈને ગુરુની સમીપતા સાથી છે એટલા અંતેવાસી થઈને રિયાસી પછી પણ અમુક કલેજો કાઢીને આપે એવા આવે છે. નાની તો એમની કરુણા એટલી હોય છે કે કાળજું કાપીને પણ આપી દે. વાત છે ને એકાંતે મુમુક્ષુનો જ છે, નાનીનો એક અંશ પણ વાંક નથી એમ જ લેવાય. અરે બીજી રીતે ન લેવાય. કૃપાળુદેવે મુમુક્ષુની ભૂમિકાની ઘણી વાતો કરી. તેમનો ઉદય વ્યક્તિગત મુમુક્ષુઓ સાથે ધાર્મિક ચર્ચા પત્ર દ્વારા મોકલી કરવાનો. ગુરુદેવનો ઉદય સમષ્ટિગત સભાની અંદર વ્યાખ્યાન કરવાનો હતો. તેના ઉદયમાં ફેર છે એટલે બે ની વાણીમાં ફેર દેખાય છે. છતાં એમણે કૃપાળુદેવના વચનોનો આધાર બહુ લીધો છે. કોઈ પણ ગ્રંથનો આધાર લીધો હશે એના કરતાં વધારે એમાં વધારે એમણે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથનો આધાર લીધો છે એમ સાબિત થઈ શકે એવી વાત છે, અથવા એ પુરાવા સહિતની વાત છે. બરાબર. તો એનો અર્થ શું થયો કે મુમુક્ષુની ભૂમિકા યોગ્ય ઘણી વાતો એમણે કહી, એ વાત ગુરુદેવે પણ સંમત કરીને કહી છે. એમના નામે કહી એનો અર્થ શું? તો એ સંમત કરે છે એમને, એમનો અભિપ્રાય ને મારો અભિપ્રાય જ છે, એ કહેવા માંગે છે, એ જ હું કહેવા માંગુ છું. એવા સાબિત થઈ ગયા. એમનું નામ લેવાની શું જરૂર? એમના વચન બોલવાની શું જરૂર? મોક્ષની યોગ્યતા પણ જોઈ હશે કે આ કેવાનું છે. મોક્ષને જોઈ જોઈને કીધું છે. પછી નો સમજે શું કરે? અને એ કેટલાક ને વાય ફરે, હજારો માણસ આવતા હતા ત્યાં. તો વ્યક્તિગત રીતે કેટલાક ને સંભાળી શકે એક માણસ ની તો વિચાર કરો. ફિઝિબિલિટી તો જોવી જોઈએ કે નહીં? આ વાત કેટલી પ્રેક્ટિકલ છે. સમષ્ટિગત ઉપદેશ હોય તોય પણ મુમુક્ષુ જીવની જવાબદારી છે કે પોતાના પ્રયોજનની વાતને પોતે ચર્ચા કરીને પોતાનો મતલબ કાઢી લેવો. વ્યક્તિગત ઉદય હોય કોઈ જ્ઞાનીનો એમાં તો બહુ સરળ સીધી વાત છે. એમાં તો પોતે પોતાની વાત કરવાના છે. મુમુક્ષુ પોતાની વાત કરશે, જ્ઞાની પણ એને યોગ્ય જ વાત કરશે. એ તો વધારે અનુકૂળ છે મુમુક્ષુ માટે. એટલે કૃપાળુદેવના પરિચયમાં આવ્યા એ મુમુક્ષુઓ વ્યક્તિગત રીતે ટ્રીટમેન્ટ પામ્યા હોવાથી સારી રીતે એમની યોગ્યતા જોવામાં આવે છે. ગુરુદેવને એ પ્રકાર જ નહોતો એટલે શું કરે, કેટલાની વાંય ફરે, કેવી રીતે ફરે? પોતાનું કરે કે વાંય વાંય ફરવાનું કામ કરે? પોતે સાધક છે, પોતાની સાધના છોડીને કેવી રીતે કરે? ગરજ તો આપણે હોવી જોઈએ સાહેબ, આપની સાધનામાંથી થોડો ટાઈમ મારા માટે ફ્રી કરીને મને જરા કરતું સમજાવો ને, મને જરા લાઈને ચડાવો ને, હું દુઃખી થાઉં છું. પોતાને હોવું તો એક વખત સાધના છોડીને પણ બે ચાલ ભાઈ, તારું કાંઈક નિવડો આવતો હોય તો હું તો મારું કરી લઈશ, થોડો ટાઈમ તને આપી દઉં. પોતાની તૈયારી નો શું કરે છે? અરે એ તો નાની હોય ને બધી ખબર પડી જાય છે કે કોને કેટલી ગરજ છે. ગરજમાં તો આવ્યા રહેવાનો નથી. ગરજ ન હોય એને ભૂખ વગર પીરસવું હું પાણી પાયાની મહેનત કરજો, તરશો એને પાણી પાવ, તરશો ન હોય એને પાણી આપવાનો કઈ અર્થ નથી. તો પગ ધોઈ નાખશે, ધોઈ નાખશે, ઈશાની પણ ધોઈ નાખશે. તો બધું તરશો ન હોય એના માટે શું કરવું જ્ઞાનીએ? તો એને તરસ લગાડે એવી એક આદ બે વાત કરી દે, એને તરસ જાગે, એને માની દેવાનો કઈ અર્થ નથી. એને તરસ લગાડી દે તો એ કરી દે છે, કરી છૂટે છે. માનવીઓના જ્ઞાનમાં તો બધી વાત એમના ખ્યાલમાં લક્ષ્મણ ધ્યાનમાં હોય છે. પછી તો મુમુક્ષુનો હોનાર પોતાની જેવી તૈયારી ઉપર જાણી. અહીં તો વિચાર શું આવ્યો કે આચાર્ય શ્રી શુદ્ધનયનો અનુભવ કરીને કહે છે. શુદ્ધનયનો વિષય કહે છે આ કર્ષમાં, પણ પોતાના અનુભવથી કહે છે. અને એ વાત તો કુંકુંડાચાર્ય પાંચમી કથામાં કહી ચૂક્યા કે હું મારા નિજ વૈભવથી આ વાત કરીશ. એકત્વ વિભક્ત એવા આત્માને હું દર્શાવીશ, પણ એ મારા નિજ વૈભવથી. નિજ વૈભવ એટલે અનુભવનો વૈભવ, વૈભવ એટલે મૂડી, મૂડી એટલે અનુભવની સંપત્તિ. જેટલો અનુભવ છે એ વિજ્ઞાનીની સંપત્તિ છે, એને એનેથી વાત કરવી છે. અનુમાન કરીને, કલ્પના કરીને, તર્ક વિતર્ક લંબાવીને કોઈ વાત કરવી નથી. આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનો વિષયભૂત ચૈતન્ય ચમત્કાર માત્ર તેજભૂત આત્મા, તેનો અનુભવ થતા નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે અને નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. આથી અધિક શું કહીએ, દ્વૈત જ પ્રતિભાસતો નથી. શું કહે છે કે જે આત્મા છે એ અભેદ સ્વરૂપે છે, આત્મા છે એ અભેદ અથવા નિર્ભેદ સ્વરૂપે છે, એ શુદ્ધ નિર્ણય વિષયભૂત છે, ચૈતન્ય ચમત્કાર છે અને ચૈતન્યના તેજનો એ કેટલા વખાણ કર્યા છે, મહિમા કરી છે. કેમ કે અનુભવ છે એ આત્માની મહિમાનો નિર્વિકલ્પ અનુભવ છે, તે આત્માના અતિશય મહિમાનો પર્યાય છે. આત્માનો જ્યારે અતિશય મહિમા આવે ને ત્યારે વિચારો બધા બંધ થઈ જાય. બહુ માણસ રાજી થાય ત્યારે એમ જ થાય છે. 50 લાખનો નેકલેસ પહેર્યો હોય એ બોલ બોલ ન કરે, પછી એનો આનંદમાં આનંદમાં રહ્યા કરે. કારણ કે એ જો વિચાર કરે અને બોલ બોલ કરે તો એનો આનંદ માં ભંગ પડી જાય છે. છોકરો હતો 10-12 વર્ષનો, એની માં એને ભારતીય આઈટમ બનાવી બહુ સરસ. છોકરો જૂઠો છે હતો, મને રાજી થઈ ગયો, વાહ આજ મેં બહુ સરસ મમ્મી બનાવી. એવો ટેસ્ટથી ખાતો હતો, એકાકાર છે એનો રસ છે. અમે એનો ભાઈ બંધ આવ્યો અને વાતો કરવા મીડ્યો, વાતુડ્યો. એની માએ હું કીધું, તું એને શાંતિથી ખાઈ લેવા દે, વાતો તું પછી કરી દઈશ, હમણાં તું આગળ બેસ. એનો અર્થ શું, એને જે રસ લેવો છે એમાં એની રમત ગમત ની વાતો કે જે કઈ વાતો ભાઈ દોસ્તાર નહીં એમાં ભંગ પાડે છે. બીજો વિકલ્પ ન જોઈએ, જ્યાં આનંદ લેવો છે ત્યાં બીજો વિકલ્પ ન જોઈએ. એમ આત્માનો આનંદ છે એમાં આત્માના ભેદ વિકલ્પો પણ ન જોઈએ. પ્રમાણ ને નિક્ષેપ જે આત્માના ભેદ વિકલ્પો જાણવાના છે એ પણ એમાં ન જોઈએ. એમ કહે છે આત્માને જાણવા માટે પ્રથમ અવસ્થામાં ઉપયોગી એવા પ્રમાણમય નિક્ષેપો એ જ્ઞાનના ભેદો છે. એને ગૌણ કરીને નિર્વિકલ્પ અનુભવ થાય છે તો હવે બાકી કોને મુખ્ય કરવાનું રહ્યું? રાગને મુખ્ય કરવાનો રહ્યો, રાગના કોઈ વિષયને મુખ્ય કરવાનો રહ્યો, કે વાત જ રહેતી? પ્રાઇમ મિનિસ્ટરના છોકરાને ટિકિટ ન મળે પછી બીજા બીજાને કોને મળે? એમ કે વિચાર ક્યાં કરવાનો રહ્યો કે બીજાને મળશે કે નહીં મળે? કે ભાઈ હાઉસફુલ છે, વાત પૂરી થઈ. એમ પ્રમાણ નિક્ષેપનો ભેદો જ્યાં ઉડી જાય છે એવો અભેદ ચૈતન્ય પૂર્ણ ચૈતન્ય ચમત્કાર માત્ર એના તેજથી વિકલ્પો મરી જાય છે. વિકલ્પો તો મનના આશ્રય થાય છે. દીપચંદજી અનુભવ પ્રકાશમાં લખે છે કે ચૈતન્યના તેલથી મન તો પહેલા જ મરી ફીટે છે. વિચારો, મનનું તો કામ જ નથી આમાં. કે જે મનથી આત્માના વિકલ્પ કરે છે તો એ મનથી બીજાના વિકલ્પ કરવાનો તો પ્રશ્ન રહેતો નથી. ગયો હોય તો એવો જે ચૈતન્ય ચમત્કાર માત્ર તેજ પુંજ આત્મા, તેનો અનુભવ થતા મેયોની લક્ષ્મી ઉદય પામતી નથી. જ્ઞાન લક્ષ કરે છે એટલે જ્ઞાન નું બીજું નામ લક્ષમ પણ છે. જ્ઞાન થી લક્ષ થાય છે ને, મારું લક્ષ અહીંયા છે, મારું લક્ષ અહીંયા છે. તો જે સારી રીતે જેમાં જ્ઞાન ભરેલું હોય એ લક્ષ ઉપરથી એનું નામ લક્ષ્મી આપ્યું છે. કેવળ જ્ઞાન ની લક્ષ્મી કહેવાય છે. અને લક્ષ્મી નો બીજો શબ્દ છે શ્રી. નથી કહેતા શ્રી ને સરસ્વતી. સરસ્વતી એટલે જેને બોલવાનો જ્ઞાન, બોલવાનું જેને ભાષાનો યોગ વધારે હોય એને સરસ્વતી કહે છે. તમે આની જીભે સરસ્વતી બેઠી શું વાત કરી શકે છે એમ કહે છે. અને એના જ્ઞાનને શ્રી કહેવામાં આવે છે. એમ શ્રી અને સરસ્વતી નો બંને નો મેળ હોય ત્યાં તમારો ના વિશેષ થાય છે એમ કહેવાય. પણ લોકો શ્રી એટલે પૈસા સમજે છે. તો પૈસા ને વિદવત્તા હોય તો પ્રભાવ ના વધારે થાય એમ નહી. નાની નિર્ધન હોય તો એનાથી પ્રભાવ ના થાય એમ કે એની પાસે શ્રી એટલે લક્ષ્મી છે, જ્ઞાન લક્ષ્મી છે. નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. નયો અનેક પ્રકારના છે, અનેક અનંત નયોમાં અનેક નયો નો ઉપયોગ થાય છે. એટલો વિકલ્પ અને ભેદ ઉત્પન્ન થાય છે. સ્વરૂપ નો અનુભવ થાય, અભેદ સ્વરૂપ નો અભેદ ભાવે અનુભવ થાય એટલે તમામ ભેદો નયોના ભેદો પણ ઉદયમાન ન થાય. પ્રમાણ આથમી જાય છે એમ કે છે. પ્રમાણ અસ્ત ને પામે છે. પ્રમાણ નો વિકલ્પ છે આથમી જાય છે, પણ આનો ઉદય નથી, આનો અસ્ત થઈ જાય છે. બે પ્રકારના જ્ઞાન વિદ્યમાન રહેતા નથી. કોઈ પ્રકારનો પ્રભાવના યોગ હોય, કોઈ પ્રકારનો પ્રભાવના યોગ હોય છે. કોઈ જ્ઞાન ન હોય અને કોઈને હોય બસ. વિશેષ પ્રકારે તો તીર્થંકર દેવ ને હોય છે. તીર્થંકર દેવ હોય છે એને પૂર્વ ભવો થી જે વસ્તુ ચાલુ થઈ જાય છે. કેમ કે ગુરુદેવ જે તીર્થંકર પુત્ર ને નામકર્મ બાંધ્યો નથી આ ભાવમાં, એટલે દેવલોક માં ગયા છે. પછી મનુષ્ય થશે ત્યાંથી શરૂઆત કરશે. હવે પછીના ભાવમાં દેવલોક પછી જે મનુષ્ય થશે ને ત્યારે મનુ દશા સુધી જવાના છે. સાધક દશામાં આગળ વધી નથી અને ત્યાંથી એ તીર્થંકર મિત્ર બાંધવાનું શરૂ કરશે. પણ ઉદય અહીંથી ચાલુ થઈ ગયો છે. પ્રભાવના ઉદય આ ભાવથી ચાલુ થઈ ગયો. નહીતર એકવાર એમણે સમાજ છોડ્યો, શરીરનો જન્મ સ્થાનક પાછી કોઈમાં થયો, દિગંબર માનવ જન્મ પૂર્વના ભાવને કારણે પ્રારબ્ધ એ પ્રકારનો હતો. જાગ્રત થઈ ગયા અને ખ્યાલ કરી લીધો પોતાનું પ્રયોજન પાકું હતું ને. એમને ક્યાં ગુરુ મળ્યા? પ્રયોજન પાકું હતું, હું તો કઈ ટૂંક દિગંબરમાં હતું છે. બાકી બધું અહીંયાથી વિકૃતિ થઈ થઈને વિપર્યાસ થઈ થઈને બધું ઉત્પન્ન થયું છે. ભગવાન ના સમાવેશ સ્વામીના નિર્વાણ પછી લગભગ 350 વર્ષે આ શરૂઆત થઈ. બાર દુકાળ પીડ્યા 350 વર્ષ પછી. પછી વિચાર ભેદો ઉત્પન્ન થયા મુનિઓનો. એમાંથી કેટલાક મુનિઓએ ઝાડની છાલ વિટાળવાનું શરૂ કર્યું. અને તે ક્યારે નગરમાં રહેવું હોય એટલો ટાઈમ વસ્તી ની વચ્ચે રહેવું હોય ત્યારે નગ્ન ન હોય ઝાડને છાલ મીઠા મોટા મોટા ઝાડ હોય ને એને છાલ મીઠા કેળ મૂકે પછી એમાંથી વસ્ત્ર શરૂ થયા સફેદ વસ્ત્ર પહેરવાનું શરૂ કર્યું એટલે પંથનું નામ શ્વેતાંબર થયું એની અપેક્ષા એ દિગંબર કહેવાના નહીં તો એ હતા એ હતા શ્વેતાંબર પંથ ઉભો થયો એટલે એની હવે એને દિગંબર કહેવામાં આવ્યા દિગંબર એટલે દિગહ અંબરહ અંબરમ યસ્ય અસ્તિ સ દિગંબર દિગ એટલે દિશા દિશાઓ જેનું વસ્ત્ર છે સંપૂર્ણ સ્થાનિક વાસી સમાજ અને સાધુ સમાજ અને લોકોનો ત્યાગ કર્યો પુણ્ય યોગ બહુ મોટો હતો અને શ્રી સરસ્વતી નો મહિનો યોગ હતો સ્થાનક વાસી સમાજ કરતા રીતે હજારો માણસો આવવા મળ્યા એમાં સ્થાનક વાસીઓ એવા દોરા વાસીઓ એવા દિગમ દોરા એવા અન્ય મૃત્યુ પણ આવ્યા એ પણ એમણે તો સિદ્ધાંત ખાતર સમાજ મૂકી દીધો સપ્ટેમ્બર પંથ લગભગ 2000 વર્ષ નો થઈ ગણાય 2022 વર્ષ થી ગણાય શાસ્ત્રો તો 1500 વર્ષ પહેલા લખા અને મંદિરો તો ત્યાર પછી આ બધી પણ મંદિરો છે એ બધા તો ત્યાર પછી થયા 7-8 માસ એકાથી શરૂ થયા છે એને તો કઈ વધારે વાર નથી થયા 700-800 વર્ષ થયા મંદિરો તો બહુ પછી થયા તો 1500 વર્ષ પહેલા એમણે શાસ્ત્રો નવા રેચા સ્થાનકવાસી સંપ્રદાયને તો હજી 500 વર્ષ થયા છે અને એ લોકોને મંદિર હોતા નથી ઉપાસ સાધુ માટે બનાવે અને શાસ્ત્રો રચવાની કોઈની શક્તિ નથી કે કોઈ શાસ્ત્રો રચ્યા નથી એટલે કોઈ સૂક્ષ્મ વાળા પણ એમાં કોઈ જીવો નથી થયા અને એમના કોઈ જુદા શાસ્ત્રો નથી 32 આગમ કે છે એ સપ્ટેમ્બરના 45માંથી જે પ્રતિમાન હતા એને જરાક એ પણ રાખી બાકીના સ્વીકાર્યા પણ એમાં ક્યાંક ક્યાંક પાયા વગર રહીએ નહીં એ ક્યાંક ક્યાંક આવી જાય છે એમાંથી ગુરુદેવને ફણગો ફૂટ્યો કે હા આવે છે ને આ કાંઈક વાત આવે છે બરાબર ધ્યાન ગયું એમાંથી નથી ગયું આ લોકો છુપાવે છે ધર્મની વાત આપી તો ભગવાનની પ્રતિમાને છુપાવે આત્માથી પણ ન રહીએ એવો વિચાર આવ્યો અને એવો એમનો અભિપ્રાય થઈ ગયો કે સ્થાનકવાસી સંપ્રદાયમાં સાધુ તો કોઈ નથી પણ મુમુક્ષુ આત્માથી મુમુક્ષુ એક કઈ નથી સર્વજ્ઞને કેમ ગયા આત્માર્થી હોય એ દેવતત્વને ઉડાડે કોઈ આત્માર્થી નથી પછી ત્યાગી છે ને સાધુ વેશ ધારણ કરે ને સાધુ કે પણ સાધુ નો તો સવાલ ઉભો નથી થતો આત્માર્થી નો હોય સાધુ ક્યાં થયો એ વાત ઉપર એમણે આખા સંપ્રદાયમાં ત્યાગ કરી નાખ્યો એટલા પોતે શક્તિશાળી હતા તાકાત થાય પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે અને નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે એ તો અમે જાણતા નથી એ તો હાવ ગુમત થઈ જાય છે એટલે ક્યાં જાય છે નિક્ષેપ વિક્ષેપની વાત તો કંઈ અમને ખબર પડતી નથી એટલા બધા અમે એ નિક્ષેપોના વિકલ્પથી દૂર નીકળી જઈએ છીએ અનુભવ વખતે શું આથી અધિક શું કહીએ, પ્રમાણ નય નથી ને પ્રમાણે નથી ને નિક્ષેપે નથી, નથી 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 કેવું પડે, વિકલ્પ માત્ર પણ નથી. દ્વૈત જ એટલે બે પણ જ પ્રતિભાસતું નથી, દ્રવ્ય ને પર્યાય એવું બે પણ પ્રતિભાસતું નથી. પર્યાય નું કામ જોવાનું છે, ભલે એ પદાર્થ નો એક અંશ છે, એ જે કામ જોવાનું કરે છે. અને એ શું જોવે છે કે ચૈતન્ય ચમત્કાર માત્ર તેજ નો પુંજ આત્મા છે એને જોવે છે, અને એને જોવે છે ત્યારે પોતે હું પર્યાય છું એવું ભાન ભૂલે છે, ત્યારે એવું ભાન ભૂલે છે. એટલે હું પર્યાય ને આ દ્રવ એવું દ્વૈત ત્યાં રહેતો નથી. ભેદને અત્યંત ગૌણ કરીને કહ્યું છે એ શબ્દાર્થ છે, હવે ભાવાર્થ કે છે તેમ જયચંદ્રજી, કે ભેદને અત્યંત ગૌણ કરીને કહ્યું છે કે પ્રમાણ નહીં આદિ ભેદની તો વાત શું, એ તો એની તો વાત જ છે, એ તો બધા સ્થૂળ વિકલ્પો છે. પણ શુદ્ધ અનુભવ થતા દ્વૈત જ ભાસતું નથી, જ્ઞાનમાં દ્રવ્ય પર્યાયના ભેદ પડતા નથી, એકાકાર ચિહ્ન માત્ર દેખાય છે આત્મા. એમણે પોતાનું સ્વરૂપ પર્યાયને પોતાનું સ્વરૂપ જણાવ્યું, નિજ પરમાત્મા તત્વ. તો પર્યાય બીજું કઈ જોતી જ નથી, અથવા બીજું કઈ જોવા માટે આંધળી થઈ ગઈ છે. આપણે ભાઈ આને જોવે છે, આંધળું થઈને આને જોવે છે, એમ પર્યાય આંધળી થઈને પોતાના પરમાત્માને જોવે છે. એનું નામ નિર્વિકલ્પ દશા છે. નિર્વિકલ્પ દશામાં સ્વરૂપ સિવાય પર્યાયનો કોઈ વિષય રહેતો જ નથી, સ્વરૂપમાં એકાકાર દશા, એનું નામ નિર્વિકલ્પ અનુભવ અને સ્વરૂપનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર. એકાકાર ચિહ્ન માત્ર દેખાય છે. હવે આ વાતનો એકાંત પણ કોઈ કરી નાખ્યો. આચાર્ય અને દિવ્ય ધ્વનિમાં હરિયન ભગવંતે એ વાત બહુ જોરથી કરી, બીજી બધી વાત કરતા એને મૂલ્ય વધારે આપ્યું. કોઈને એમ છું જયારે પોતે આટલું બધું વજન આપે છે તો આપણે એ સિવાય બીજી વાતને અડવી નહીં. લાડવા હારા બી ના હોય તો ઢોકળા શું કરવા ખાવા, ભજીયા શું કરવા ખાવા, એક જ ધણી હારે લડો ને. એમ ભગવાનનું અને જ્ઞાનીઓનું વજન જોયું છે, પર્યાય પોતાનું ભાન ભૂલે કે હા ભૂલે, બીજાની તો વાત શું કરવી, આપણે આ સિવાય કઈ આપણે પકડવું નથી. એવા બે મત છે, એક વિજ્ઞાન અદ્વૈતવાદી અને એક વેદાંતિ. વેદાંતિમાં સાંખ્ય છે, સાંખ્યનો એક મત છે. વેદાંતમાં છ દર્શનો મુખ્ય છે, એમાં એક સાંખ્ય દર્શન છે, એને આ વાત વધારે પકડી છે. સમ્યક દર્શનનો વિષય એમણે વધારે પકડ્યો છે, પણ એકાંત કરી બેઠા છે બંને જણા, એકાંત કરી બેઠા છે. એટલે આવી વાત સાંભળીને જૈનો પણ એકાંત ન કરે એટલા માટે આ ખુલાસો કરે છે પંડિત જયચંદ્રજી, ફૂલ ન ખાય એટલા માટે. પેલા શું કે છે, વિજ્ઞાન અદ્વૈતવાદી અને વેદાંતિ કહે છે કે છેવટ પરમાર્થ રૂપ તો અદ્વૈતનો જ અનુભવ થયો, અને અમે તો એ જ ગાણું ગાય છે, અમારી પાસે તો બીજું ગીત જ નથી, એક જ કેસેટ છે. બસ અદ્વૈત નો અનુભવ કરો, પરમ બ્રહ્મ અદ્વૈત બ્રહ્મ છે એનો અનુભવ કરો, બસ બીજી કઈ વાત અમારી પાસે બીજી કોઈ વાત નહીં, પ્રમાણ નહીં, નિક્ષેપ બીજું ત્રીજું ભંગ ભેદ કોઈ વાત નહીં, દ્રવગુણ પર્યાય ઉત્પાદ ભેદ ધ્રુવ કાંઈ નહીં ને, શું આટલા ગુણો છે ને આમ છે ને તેમ છે, કોઈ ચીજ નહીં, અદ્વૈત વસ્તુ અદ્વૈત છે ને એનો અદ્વૈત ભાવે અનુભવ કરો, વાત બાકી વાત તરફ જ બધી મૂકી દો, પિષ્ટભંજન કાંઈ કરવાની જરૂર નથી. તમારે પણ ત્યાં જ આવવું પડે છે ને, આ બધું પ્રમાણ નહીં નિક્ષેપ શીખીને આવવાનું ક્યાં અદ્વૈતના અનુભવમાં, અમે તો એ તો કઈ જ છે એમ તો તમે ઠેકાણા આવ્યા ને, એમ કે ક્યાં આવ્યા, અમે જે કહીએ છીએ ઠેકાણા આવ્યા ને, આવવું પડ્યું ને તમારે, હા અમારું એ જ મત છે, તમે નકામા હેરાન થયા અત્યાર સુધી, અમારો એ જ મત છે અને એ સર્વથી વિશેષ અથવા ઉત્કૃષ્ટ છે, એથી વિશેષ કાંઈ નથી, તમે કાંઈ કહેતા હોય તો એ આનાથી કોઈ વિશેષ વાત છે જ નહીં, અને તમે કબૂલ કરો છો પછી ક્યાં વાત રહી, એમ કાન પકડાવે છે, તો એનું સમાધાન આપે છે, એ વાતનું સમાધાન આપે છે. તમારા મતમાં સર્વથા અદ્વૈત માનવામાં આવે છે, એટલું અદ્વૈત જ છે, બીજું કઈ છે આમાં. વેદાંતમાં તો ઘણા પછી મત થયા, મત મતાંતર, એમાં દ્વૈતવાદીઓ ઉભા થયા, અદ્વૈત એક પક્ષમાં અદ્વૈતવાદી રહ્યા તો એની સામે દ્વૈતવાદીઓ ઉભા થયા, તો કોઈ કે ભાઈ આ ખોટું છે અંદરો અંદર એવું ઉલકાંત નથી, તો દ્વૈતા અદ્વૈતવાદીઓ પણ ઉભા થયા, એમ ત્રણ ચાલે છે. ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી, આ સૂર્યરામ મનસુખરામ ત્રિપાઠી ના કઝિન થાય, કુટુંબ આખું વિદ્વાન, બધા ભાઈઓ વિદ્વાન. ગોવર્ધન રામ ગુજરાતી સાહિત્યમાં આજે પણ એક નંબર ગણાય છે, જેમને સરસ્વતી ચંદ્ર લેખો, સંસ્કૃત સાહિત્યમાં કાલિદાસ થયા, એને શાકુંતલ નાટક લખ્યું, શકુંતલાનો ઇતિહાસ, અંગ્રેજીમાં શેક્સપિયર થયા, સાહિત્યની દ્રષ્ટિએ ટોચના વિદ્વાનો. એ સરસ્વતી ચંદ્રના ત્રીજા ભાગમાં એમણે એક પ્રકરણ લખ્યું છે, દ્વૈતા અદ્વૈતવાદ વિવરણ. સ્કૂલ લાઈફમાં ભણતા ભણતા એ નોવેલ વાંચતા, ફોર્થ ફિફ્થ સિક્સ સ્ટાન્ડર્ડ મેટ્રિકમાં ભણતા નોવેલો ઘણી વાંચે છે, પછી ડિટેક્ટિવ વાંચતા ને આ બધી સાહિત્યની નોવેલો વાંચતા, પણ તો 400 પાનાના નોવેલો તો બે ત્રણ દિવસમાં પૂરી થઈ જાય, રસ પડે એ જાતનો વાંચી લે તમે, એમાં સરસ્વતી ચંદ્ર વાંચેલું, પછી તો પિક્ચર ઉતર્યું છે સરસ્વતી ચંદ્ર એના ઉપરથી. સરસ્વતી ચંદ્ર એક દિવાનનો દીકરો છે, તો રાજકારણ પણ એમાં બહુ લખ્યું છે, કુટુંબની સમાજનો વિષય પણ બહુ લીધો છે લેખકે, રાજકારણનો વિષય પણ બહુ ચર્ચો છે, કેમ કે દિવાનનું કુટુંબ હતો, સમાજનું પણ બહુ વાતો લખી છે, અને પછી એને વૈરાગ આવે છે, લગ્ન કરે છે ત્યાર પછી સરસ્વતી ચંદ્રને વૈરાગ આવે છે, અને સાધુ થઈ જાય છે, અને પછી કોઈ એક આશ્રમમાં જાય છે, એ આશ્રમમાં દ્વૈત અદ્વૈતવાદ ચાલતો હતો, દ્વૈતા અદ્વૈતવાદ ચાલતો હતો, એમાં એ દ્વૈતા અદ્વૈતવાદ શું છે એ બતાવવા આખું પ્રકરણ એમને ગુજરાતી નોવેલમાં સંસ્કૃત ભાષામાં લખ્યું છે, નોવેલ ગુજરાતી લખે છે, એ પ્રકરણ એમને સંસ્કૃતમાં લખ્યું છે, વિદ્વાન હતા અને બહુ વિદ્વાન હતા, આખું પ્રકરણ એમને સંસ્કૃતમાં લખ્યું છે, લાંબુ ચોરું, અને ઘણી ચર્ચા કરી છે. લોજિક છે એ બધું, સાયન્સ નથી, લોજિક છે સાયન્સ નથી, અને મેથેમેટિક નથી, એટલું લોજિક છે, ન્યાય ઘણા આપણે, પણ આ તો વૈરાગી થઈ રહ્યા છે, વૈરાગ ના તો વાત આવે છે એની અંદર. લોજિક અને સાયન્સ આ
બંનેમાં આ રીતે સમજવામાં શું
ફેર પડે? લોજિક છે એ ન્યાયનું પ્રકરણ છે, તમને ન્યાયથી સમજાવવા, તમને ગણિતથી સમજાવો અને તમને વિજ્ઞાનથી સમજાવો. બધા જુદા જુદા પાસા છે અને જૈન દર્શનમાં એ ત્રણેય પાસા છે. ઉપદેશ તો બધા ધર્મમાં છે. કોઈ ચોરી લૂંટફાટ કરવાનું, જૂઠું બોલવાનું કોઈ શીખડાવતો નથી. પાપ કરવાનું કોઈ ધર્મ ઇસ્લામી નથી શીખડાવતો, જે સ્થૂળમાં સ્થૂળ ધર્મ છે. અને પુણ્ય કરવાનું બધા શીખડાવે છે, પણ ધર્મ કરવાનું એક જૈન દર્શન શીખડાવે છે. બાકી પુણ્ય છોડીને, પાપ છોડીને પુણ્ય કરો, પાપ છોડીને પુણ્ય કરો, એ સિવાય બીજી વાત ત્યાં નથી. અત્યારે જૈન સંપ્રદાયમાં એટલું જ રહ્યું છે. નાનીઓની પાસે ધર્મની વાત રહી છે, બાકી સંપ્રદાય તો બધા રીતે અન્ય મતિ જેવા થઈ ગયા છે. પાપ છોડો ને પુણ્ય કરો, પાપ છોડો ને પુણ્ય કરો, એટલી વાત રહી છે. એટલે ઉપદેશ વાત તો ત્યાંથી ચાલતી. ઉપદેશ ભલે સરખો દેખાય, ક્રોધ ન કરવો, ક્ષમા રાખવી. અધ્યાત્મનું પ્રકરણ વેદાંતમાં પણ ઘણું છે. નિર્વિકલ્પ થવું એ બધી વાત, વિતરાગ થવું એ બધી વાત છે એમાં, પણ ન્યાયથી છે. આમ કરો તો અન્યાય થાય, આમ કરો તો ન્યાય થાય. એની પાછળનું સાયન્સ નથી અને ગણિત નથી, બે વાત નથી. બાકી તો બધા બધા ધર્મના તત્વજ્ઞાનો નીચે ઉતરતા છે. સૌથી વધારે બુદ્ધિ લગાવી હોય તો વેદાંતિઓ એ લગાવી છે, અને તે પણ જૈન દર્શનને વાંચીને સાંભળીને જેટલી બુદ્ધિ લડાવાય એટલી લડાવી છે. પણ આ વિષય, સાધનાનો વિષય, બુદ્ધિની પહોંચથી આગળ વધીને બુદ્ધિથી પાર જઈને નિર્વિકલ્પ અનુભવ કરવાનો છે. કેમ કે બુદ્ધિ હાલે ત્યાં ત્યાં સુધી વિકલ્પ છે, અને અચિંત્ય સ્વરૂપ છે આત્મા. વિકલ્પમાં ચિંતનમાં આવે એવું છે, એટલે એની પહોંચ બીજી રીતે થાય છે.
પછી આપણા શાસ્ત્રમાં તો આવે છે ને
અબુદ્ધિપૂર્વક, અબુદ્ધિપૂર્વકમાં ઘણી વાતો બુદ્ધિ જુદી છે. કહેવાનો મતલબ શું છે? ઉપદેશ જૈન દર્શન જેવો હોવા છતાં પણ ત્યાં સિદ્ધિ કેમ નથી, નિર્વાણ પદ કેમ નથી? કેમ કે ટકે કેવી રીતે ઉપદેશમાં, સ્થિર કેવી રીતે થાય? એકલા ન્યાયના આધારે સ્થિર ન થઈ શકાય. વિજ્ઞાન જોઈએ એના માટે, આધાર લેવા માટે વિજ્ઞાન. આપણા આધ્યાત્મિક શાસ્ત્રો વૈજ્ઞાનિક પદ્ધતિથી લખાયેલા છે. વસ્તુના સ્વરૂપને અનુસાર નિરૂપણ કરતા કરતા ઉપદેશ આપ્યો છે. વિજ્ઞાનને સમજે અને અહીં અનુભવ કરે છે પોતાના દ્રવગુણ પર્યાયનો, વૈજ્ઞાનિક પડે એ ઉપદેશમાં એવો ટકે કે સાદી અનંતકાળ રહી શકે, નિર્માણ પદને પામે. આમ ફેર છે અન્ય મતમાં અને જૈન મતમાં, આમ મોટો ફેર છે. એટલે કે છે કે તમારા મતમાં સર્વથા અદ્વૈત માનવામાં આવે છે. જો સર્વથા અદ્વૈત માનવામાં આવે તો બાહ્ય વસ્તુનો અભાવ જ થઈ જાય, અને એવો અભાવ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. જો જગતમાં એક પરમ બ્રહ્મ સિવાય બીજું કાંઈ હોય જ નહીં, એકાંતે અદ્વૈત ક્યાં ગયું પછી એનું લંબાઈ નહીં? એક આત્મા છે અને બીજું કાંઈ જગતમાં છે જ નહીં, તો બીજું બધું દેખાય છે એનું શું કરવું? તો કે તો ભ્રાંતિથી દેખાય છે. ભ્રાંતિ દેખાય છે તો પછી આત્માને ભ્રાંતિ એમ બે વાત ઊભી ક્યાંથી થઈ? અદ્વૈતમાં દ્વૈત આવ્યું ક્યાંથી? પછી ત્યાં પછી એનો ન્યાય છે, મૂઠો થઈ જાય છે. આ એવી વાત છે. ન્યાયની પણ કોઈ હદ હોય છે. એટલે એની પાસે જે ન્યાયો છે એનાથી બળવાનપણે બીજો ન્યાય એને આપો, એટલે આઉટ થઈ જાય, ટકી ન શકે અને શંકા પડે. આપણે ભૂલ્યા છે. ગૌતમ સ્વામીને એ પરિસ્થિતિ થઈ, એને પ્રશ્ન એવો ઇન્દ્રએ કર્યો એ અંદરથી હલી ગયા, બહાર દેખાવા ન દીધો. બોલે તો સાધારણ બ્રાહ્મણ નો વેશ લઈને ગયેલા ઇન્દ્ર તો. મુક્ત કરીને ગયેલા કોણ છું? તો હું તો બાપુ સાધારણ માણસ છું. મારી મૂંઝવણ છે એટલે આ પ્રશ્ન કર્યો, કોણ છો, કેવો છો? જૈન છું. તારા ગુરુ કોણ છે? બહુ મહાન પુરુષ, બહુ મહાન વિભૂત છે. તમે તમે તારી જોડે વાત નહીં કરો. અમારે અમારી બરાબર ના હોય એની સાથે વાત કરાય, સાધારણ માણસો સાથે ચર્ચા નથી. એમ જ કદાચ મને આવડતું નથી, બોલે તો એમાં બતાવવા દીધી. અને એને એટલું જોતું હતું, યુક્તિ કરીને જ ગયા હતા. સાચી વાત છે, એ વાત તમારી બરાબર છે. વધારો મારે ગુરુ પાસે આવડતો એમ કરીને ઉપાડી ગયા એને, થઈ ગયું. મારા અભિપ્રાયનું મોત થઈ જશે એને ખબર નહોતી ગયા ત્યારે. ગૌતમ સ્વામીને એ ખબર નહોતી કે મારા મિથ્યા અભિપ્રાયનું મોત થઈ જવાનું છે. એ તો અહંકાર લઈને ગયા હતા, સમોસરણમાં ગયા એટલે અહંકારે ગળી ગયો, બધું ગળી ગયું. યોગ્યતા તો જબરદસ્ત, અંદરની યોગ્યતા બહુ જબરદસ્ત હતી. અંદર પદે આવ્યા સીધા મને દશા અંગીકાર કર્યું, સમ્યક દર્શન લીધું, મુમુક્ષુતા લીધી, સમ્યક દર્શન લીધું, મને દશા લીધી અને અંદર પદે આવ્યા. ને એ ભવે મુક્તિમાં એવો વિચિત્ર ઇતિહાસ છે. ગૌતમ સ્વામીનો ઇતિહાસ કેવો વિચિત્ર છે. અન્ય મતમાં જન્મી એને એ જ ભવે નિર્વાણ પામે છે, એવું કામ કર્યું આત્મા કરી શકે છે. શક્તિ એવી અદભુત છે કે આત્મા કરી શકે છે. આત્મા ક્યાં વૈષ્ણવ ને વેદાંતિ હતો? આત્મા તો આત્મા છે, પોતાનું કામ કરી રહ્યો. સાધારણ માણસ પૂછે છે એનો મારી પાસે જવાબ નથી. એનો ગુરુ કોઈ જબરદસ્ત હોવો જોઈએ, વિચક્ષણ પુરુષ થાય. સામાન્ય માણસ એક સવાલ પૂછે છે એનો મારી પાસે જવાબ નથી. હજારો શિષ્યનો હું મોટો મહાગુરુ અધિષ્ઠાતા છું, ના ના એક સવાલનો મારી પાસે જવાબ નથી. તારો ગુરુ કેવો હશે? તો પોતાને અહંકાર હતો એટલે નાનક ન દેખાડી, હાલ તારે યાર વાત નથી કરી, તારે ગુરુ ભાઈ લઈ જા મને. એટલે બાપુ હાલ નહીં એટલે આવ્યો છું, મારે ક્યાં તારે યાર શાસ્ત્રાર્થ કરવો હતો, મારે તો આ લેવા માટે જ આવ્યો છું. તો અવધિજ્ઞા નહીં હતા ઇન્દ્ર તો, બોલા ને તો અંદરથી થઈ ગયો, હલી ગયા હતા એ તો નક્કી. કોઈને જબરદસ્ત લાગે છે પણ ભગવાનને જોવે છે ત્યાં તો ખલાસ થઈ ગયું બધું, દર્શન માત્રથી ખલાસ થઈ ગયું બધું. ઓહો આ એના ગુરુ છે, ગમકુટી ઉપર બિરાજમાન છે, પારદર્શક જેમનું શરીર છે, આર પાર દેખાય, અંતર બાય ચોતરેતર અતિશયને તેજ એટલું છે. એ તો વાત બધી પતી ગઈ અને જોયા તો ખરેખર એનો ગુરુ માન છે. અને અસાધારણ પ્રશ્ન કર્યો એનો ગુરુ પણ અસાધારણ જ છે, નક્કી થઈ ગયું. પછી તો વાત રહી નહીં, માન કરી ગયું પતી ગયું. અને ભગવાનની દિવ્યધ્વનિ છૂટી સીધી, ત્યાં સુધી દિવ્યધ્વનિ નહોતી છૂટી. જેવી દિવ્યધ્વનિ છૂટી એ ધડાધડ કામ થવા માંડ્યું એમને. તો એના માટે છૂટી હતી કે એમ કહીએ તો ચાલે, દિવ્ય ધ્વનિ તો એમના માટે છૂટી. પછી શું વાત લાગે? શું કહે છે કે એકાંત એમ માનવામાં આવે તો બાહ્ય વસ્તુનો, બાહ્ય વસ્તુનો અભાવ થઈ જાય, કોઈ વસ્તુ જ રહેતી નથી. અને એવો અભાવ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે, ન્યાયથી તમે ટકી શકો એમ નથી. અને પ્રત્યક્ષમાં તો ન્યાય લગાડવાની જરૂર નથી. અમારા મતમાં નય વિવિક્ષા છે. શું કહે છે? જૈન મતમાં તો નયથી અપેક્ષાથી વાત કરાય છે, તે બાહ્ય વસ્તુનો લોભ કરતી નથી અહિંસા બધા બાહ્ય પદાર્થો ને બાહ્ય પદાર્થ આત્માને આત્મા તરીકે સ્વીકારે છે. જ્યારે શુદ્ધ અનુભવથી વિકલ્પ મટી જાય ત્યારે આત્મા પરમાનંદને પામે છે. તેથી અનુભવ કરાવવા માટે શુદ્ધ અનુભવમાં દ્વૈત ભાસતું નથી એમ કહ્યું છે. એ તમારા મત અનુસાર નથી વાત કરી, એ તો જ્યારે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે નિર્વિકલ્પ સ્વરૂપનો, ત્યારે વિકલ્પ મટીને આત્માને પરમાનંદની ઉત્પત્તિ થાય છે. અને એવો આનંદનો અનુભવ કરાવવા માટે દ્વૈત વિકલ્પથી આકુલતા ઉત્પન્ન થાય છે અને ભંગ પડે છે. એ ન પડે એટલા માટે એમ કહ્યું કે એના અનુભવમાં દ્વૈત ભાસતો નથી એમ કહ્યું છે. તો બાહ્ય વસ્તુનો લોભ કરવામાં આવે તો આત્માનો પણ લોભ થઈ જાય અને શૂન્યવાદનો પ્રસંગ આવે એમ ન ચાલે. તો બધાનો એકનો અભાવ ગણો તો બધાનો અભાવ કરવાની વાત ન્યાયથી માનવી પડશે તમારે. માટે તમે કહો છો તે પ્રમાણે વસ્તુ સ્વરૂપની સિદ્ધિ થઈ શકતી નથી. અને વસ્તુ સ્વરૂપની યથા શ્રદ્ધા વિના જે શુદ્ધ અનુભવ કરવામાં આવે છે તે પણ મિથ્યારૂપ છે. એટલે તમે કહો અમને નિર્વિકલ્પ આનંદ આવે છે, તમારો મિથ્યા આનંદ છે. તમને વસ્તુ સ્વરૂપ વિપરીત છે તમારા જ્ઞાનમાં, તો તમારો અનુભવ પણ મિથ્યા છે. તમારી સમજણ મિથ્યા તો તમારો અનુભવ પણ મિથ્યા. એક પણ વિપર્યાસ રહે ત્યાં સુધી શુદ્ધાત્માનો અનુભવ ન થાય ગુરુદેવ આમ કહેતા. શૂન્યનો પ્રસંગ હોવાથી તમારો અનુભવ પણ આકાશના ફૂલનો અનુભવ છે, કલ્પના છે. બીજું કાંઈ આકાશને ફૂલ હોય એ તો કલ્પના છે, એમ તમારો અનુભવ પણ એક કલ્પના છે. બીજું કાંઈ નહીં, તરંગ છે, તમારા મનનો તરંગ છે. સત્સંગ વિના ધ્યાન તરંગ રૂપ છે, તમારો અનુભવ પણ એક મનનો તરંગ છે. આ સિવાય બીજું કાંઈ નથી. એ રીતે અનુભવની વાતમાં બીજા જે અનુભવની વાત કરે છે એમાં શું ફેર છે એ જયચંદ્રજીએ કહ્યું છે. અનુભવ જે એક પ્રકારે થાય તે જ પ્રકારે થાય, અને બીજા પ્રકારે કોઈ વાત કરે તો એને અનુભવ નથી, બીજું કઈ છે તરંગ છે.